SBS ગુજરાતી પર વાર્તાની આપણી શ્રેણી વાર્તારે વાર્તામાં ભાભાઢોર ચારતા જેવી બાળ વાર્તાઓ જ માત્ર નથી, પણ એમાં છે જીવનના બીજા અનેક રંગોને ઉપસાવતી વાર્તાઓ. ક્યારેક હસાવતી, ક્યારેક રડાવતી, તો ક્યારેક વિચારવા મજબૂર કરી દેતી વાર્તાઓ. આ વાર્તાઓ જો તમે પ્રસારણ દરમિયાન ન સાંભળી શકો તો કાંઈ વાંધો નહીં, સાંભળો તમારી અનુકૂળતાએ અમારી વેબસાઇટ sbs.com.au/ગુજરાતી પર. બસ સાંભળજો ચોક્કસ. આજે વાર્તારે વાર્તામાં સાંભળશું ધ્રુવ ભટ્ટની વાર્તા, સમજણ પડી. ધ્રુવ ભટ્ટ એટલે અગ્નિકન્યા, તત્વમસી, સમુદ્રાંતિકે જેવી ખૂબ લોકપ્રેમ મેળવેલી ગુજરાતી નવલકથાઓના અને ગાયે તેના ગીત અને શૃણવંતુ જેવા કાવ્ય સંગ્રહોના રચયિતા. એમની આ ઓફબીટ વાર્તા સમજણ પડી આધારિત છે વડીલો અને બાળકોની એક મેઘથી કાંઈ છુપાવી શક્યાની માન્યતા પર. શું છે આ વાર્તામાં, ચાલો સાંભળીએ. ત્રણ ભાગમાં વહેંચાયેલી આ વાર્તા સમજણ પડી નો ભાગ પહેલો. વાર્તા કથન ઝેલમ હાર્દિક. બેંગ્લોર જતા પહેલા દીકરાએ થોડા સૂચનો કર્યા હતા. તમારું ધ્યાન રાખજો, દવા બરાબર લેજો, અને કંઈ પણ એવું લાગે તો તરત મોહન કાકા કે રજનીભાઈને ફોન કરજો. એ લોકો અતાઈને મારી પાસે મૂકી જતા હતા. નાની છે, એની નિશાળ ચાલુ છે, બેંગ્લોરમાં ઘર મળી તો ગયું છે, પણ હજી તે જોવાનું અને ન ફાવે તેવું હોય તો બીજું ઘર શોધવાનું રહે છે. આ બધામાં અતાઈ ખોટી હેરાન થાય. ખાસ મહત્વનું તો એ કે અતાઈને અજાણ્યા પાસે મૂકવી પડે અને તે ટીવી પર આડુંઅવળું કંઈ જુએ તો. અમને બધાને સૌથી મોટી ચિંતા હંમેશા એ જ રહી છે, કર્ણગીનું અને મારું તો કામ જ એ કે અતાઈને ખોટી અને ભ્રામક વાતોથી દૂર રાખવી. એમાં આજે મેં જે જોયું તેણે મને ગભરાવી મૂક્યો. નવાઈ, ચિંતા અને મૂંઝવણ આ ત્રણેય લાગણીને દબાવી મને અઘરી લાગી. નવાઈ એ વાતની કે પીપળો, આંબલી કે વડ મૂકીને એ મારા ઘરમાં મોગરાના કુંડામાં કેમ અને ક્યાંથી આવી પડ્યું. નવાઈ કરતાં ચિંતા મોટી હતી તે એ કે અતાઈ સવારે જાગીને કુંડું જુએ તો, અને એ જુએ જ, રોજ નિશાળે જતા પહેલાં કુંડામાં કેટલા ફૂલ છે તે ગણવા તો બેસી જાય છે. કપડાં ગંદા થશે કે એવું કંઈ કહીએ તો તરત કહે હું ધ્યાન રાખું છું એટલે નહીં થાય, સમજણ પડી. જો અતાઈ એને જોઈ જાય તો બિચારી કેટલી ડરી જાય. તે એ આવા વહેમોમાં માનતી ન થાય એટલે અમે રાતની વાર્તામાં પણ આનો ઉલ્લેખ ન થાય તેનો કેટલો ખ્યાલ રાખીએ છીએ. કર્ણગી તો એની શાળામાં જઈને શિક્ષકોને પણ કહી આવી છે કે અતાઈના વર્ગમાં ભૂલે ચૂકે પણ વહેમવાળી વાત વાર્તાઓ કરવી નહીં. અતાઈ ત્રીજામાં હતી ત્યારે તેની ભાષાની ચોપડીમાંથી રામુ એન્ડ ધ ગોસ્ટનો પાઠ અતાઈ જુએ તે પહેલાં જ કર્ણગીએ ફાડી નાખ્યો હતો. એટલું જ નહીં, શિક્ષક એ પાઠ ક્યારે ભણાવવાના છે તે જાણી લાવીને એ દિવસે અતાઈને નિશાળે જવા દીધી નહોતી. ઘરમાં આવી વાત કોઈ સાંભળે નહીં, કોઈ કરે નહીં તેનો ખ્યાલ રખાતો. હું કોઈ સવારે અતાઈને લઈને ફરવા નથી જતો, કારણ કે વહેલી સવારે ફરવા આવતા અમારા બગીચા પરિષદમાં ઘણા સભ્યો કોઈ વાર પોતે અથવા કોઈ સંબંધીએ જોયું છે તેવું છાતી ઠોકીને કહેતા હોય છે. હું આવી બાબતોનો પ્રખર વિરોધી, એટલે પૂછું કેવું હતું કહો. સામેથી ત ત પ પ કાળું ધોળું, ઝાડ જેટલું ઊંચું, ઊંધા પગ જેવા ઢંગ ધડા વગરના જવાબ આવે. ચિંતા પછી આવે છે મૂંઝવણ. મૂંઝવણ એ છે કે કાલે સવારે જ્યારે હું પરિષદમાં કહીશ મેં જોયું છે અને કોઈ વર્ણન પૂછે તો હું શું કહીશ. ખરેખર તે વર્ણવી શકાય તેવું નથી. ધુમાડા જેવું? ના. પગની જગ્યાએ પાતળી થઈ જતી પૂંછ જેવું? ના. મોગરાની ડાળ પર આરામથી સૂઈ શકે તેવું મેં શું જોયું છે તે મારાથી કોઈ કાળે મોઢે વર્ણવી શકાય તેમ નથી. વળી મારી વાત સાંભળીને કોઈ તે જોવા માગે તો? અતાઈ નિશાળમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જો તે ઘરે હોય અને પરિષદનો કોઈ સભ્ય આવી ચડે તો? છતાં મારે પરિષદમાં વાત કહેવી તો પડશે જ, એટલે તો અમે પરિષદને પારદર્શક મિલન નામ આપ્યું છે. કશું છુપાવી શકાતું નથી, કહેવું જ પડ્યું. પહેલાં તો કોઈ માન્યું નહીં. પછી મોહનલાલે એકદમથી કહ્યું, એ બધું પછી રાખો, સાંજે બગીચામાં વાત કરશું. પહેલાં તો તારે ઘરે જઈએ, કુંડું સંતાડીએ કે ફેંકી આવીએ. તારી પોતરી જાગી જશે તો પત્યું, આખા ઘરની 5-5 વર્ષની મહેનત પાણીમાં જશે. મોહનલાલની વાતને ટેકો કરતાં બીજું કોઈ બોલ્યું, હા હા, છોકરીના મા બાપ બેંગ્લોરમાં ઘર શોધતા ફરે છે ને છોકરીના મનમાં બીક ભરાઈ જશે તો નામ તો તારું જ આવશે, એ કરતાં ચાલો. આ સાંભળતા જ મને યાદ આવ્યું કે અતાઈને મૂકીને નવી નોકરી પર જતા પતિ સાથે બેંગ્લોર જતી વખતે કણગીએ 5-6 દિવસમાં તો ઘર મળી જશે, આપણે શિફ્ટ થઈ જશું, અતાયની સ્કૂલમાંથી દાખલો લેવાનું કરી રાખજો જેવી સામાન્ય સૂચનાઓ પછી નમીને પગે લાગતા ધીમા અવાજે મને કહેલું. અતાયને સાથે લઈને બગીચે ન જતા. અનિતા કહેતી હતી કે એના સસરા એવી વાતો બહુ કરે છે. નહીં લઈ જાઉં, તું ચિંતા ન કરતી, મેં જવાબ આપ્યો. હું હોઉં એટલે એ લોકો આવી વાતો કરતા નથી, છતાં નહીં જ લઈ જાઉં. ખેર, આખું ટોળું ઘરે આવે તેના કરતાં હું અને મોહનલાલ જઈએ અને કુંડું ઠેકાડે પાડી દઈએ એવું નક્કી કરીને અમે આવ્યા. અતાઈ હજી સૂતી હતી, જમના માસી કામ પર આવી ગયા હતા. હું અને મોહન થોડીવાર હિંચકે બેઠા, કુંડું ક્યાં નાખું તે પ્રશ્ને ગુસપુસ કરતા રહ્યા. પછી મોહન કહે, એમ કર, હું એક જણને જાણું છું, તે એક વિઝિટમાં જ બગાડી મૂકશે. તાંત્રિક મારા ઘરમાં? કંકુ ચોખા નાળિયેર ને એવું? ના રે ના રે બાબા ના, કોઈ કાળે એ બનવા નહીં દઉં. મરી જઈશ તો ભલે, પણ આ નહીં. તો શું તું જાતે બગાડવાનો છો? મોહને સહેજ રોષથી પૂછ્યું. હવે અમે જ ભાગી જવાના છીએ, દીકરાને ઘર મળે ગોઠવાય એટલે જતા રહેવાના છીએ. 4-5 દિવસમાં તો આ ઘર ખાલી, પછી ભલે તે એકલું અહીં રહે. મેં કહ્યું, ત્યાં સુધી કુંડું ક્યાંક સંતાડી દઈએ કે ફેંકી આવીએ, અતાયની નજરે ન ચડે એટલે ઘણું. મોહન વિચારમાં પડ્યો, આ શહેરમાં કુંડું ફેંકી આવવા જેવી અને જેટલી જગ્યા ક્યાં હશે તે અમે સમજી નહોતા શકતા. એમાંય આ બધી વાત અતાઈ જાગે તે પહેલાં પૂરી કરવાની હતી. એ ઉપરાંત કુંડું હાથમાં લેવાનો વિચાર અમને જરા અઘરો લાગતો હતો, ખાસ કરીને મોહનને. કહે, સાલું ક્યાંક આપણને જાલે તો? જાલે તો કદાચ પહોંચી પણ વળાય, ન વળાય તો હવે જિંદગી કેટલી બાકી છે. એટલે એ ચિંતા મને બહુ નહોતી. ચિંતા એ હતી કે અત્યારે વહુ દીકરાની ગેરહાજરીમાં મને કંઈ થાય તો અતાઈ? વળી એ નાનકડી છોકરીને જે વિચાર, જે વાત, જે કથાથી દૂર રાખવા આજ સુધી મેં, મા બાપે અને અમે પરિષદના પણ બધાએ જે મહેનત કરી છે એનું શું? અતાઈના નાનકડા સદા હસતા ચહેરા પર ભય, વ્યથા કે આશંકા જોવાની મારી સહેજ પણ તૈયારી નહોતી. મોહનલાલ પણ આમાં સંમત હતો. અતાઈ તો ઉઘડતા આકાશ જેવી, અમારા બધાની લાડકી. અંતે નક્કી કર્યું કે અમારે બેઉ જણાએ મળીને કુંડું બારીના છજ્જા પર ચડાવી દઉં. અતાઈ ગમે તેટલું કરશે તો પણ તે ત્યાં સુધી પહોંચી શકવાની નહીં. તે અમને પૂછે કે અમારી મદદ માગી શકે તે વિચાર અમને આવ્યો જ નહીં. અમે ધીરે રહીને કુંડા પાસે ગયા. મોહનને તો કંઈ દેખાયું પણ નહીં, પણ અમે કુંડું ખસેડ્યું તો ધીમો અવાજ આવ્યો, એ શું કરો છો? કુંડું હાથમાં હોત તો પડી જ જાત. આપણે સાંભળ્યો ધ્રુવ ભટ્ટની વાર્તા સમજણ પડી નો ભાગ પહેલો. બીજો ભાગ સાંભળજો SBS ગુજરાતીના આગલા પ્રસારણમાં, નહીં તો વેબસાઇટ પર તો મળશે જ.